એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે જઈ રહ્યા છીએ 1969ના ગુજરાતમાં, એ સમય જ્યારે સાહિત્ય જગતમાં એમ કહીએ કે કંઈક નવું બની રહ્યું હતું, એક નવી હવા હતી.
બરાબર.
અને સુરેશ જોશી, જે એ સમયના ખરેખર ખૂબ મોટા ગજાના વિવેચક અને સર્જક હતા, એ આ બધા બદલાવને બહુ જ બારીકાઈથી જોઈ રહ્યા હતા. એમણે એક નિબંધ લખ્યો, નવી કલા પ્રવૃત્તિ, પડકારો અને પ્રવાહો. તો આજે આપણે આ જ નિબંધની અંદર ઊંડા ઉતરીશું, સમજવાની કોશિશ કરીશું કે ત્યારે શું ચાલી રહ્યું હતું અને સુરેશ જોશી એને કઈ નજરે જોતા હતા.
બરાબર. સપ્ટેમ્બર 1969માં લખાયેલો આ નિબંધ ખરેખર તો એ સમયનું જે ગુજરાતી સાહિત્યનું વાતાવરણ હતું ને, એનો એકદમ સચોટ ચિતાર આપે છે.
અચ્છા.
કવિતા હોય, ટૂંકી વાર્તા હોય, નવલકથા, નાટક, બધામાં જ કંઈક નવું કરવાની મથામણ ચાલતી હતી. અને સ્વાભાવિક છે, જ્યાં નવું આવે ત્યાં પ્રત્યાઘાતો તો હોવાના જ.
હા, એ તો હોય જ.
એટલે જોશીનું કામ ખાલી નોંધ લેવાનું નહોતું, એમણે તો એ નવીનતાનું સ્વરૂપ કેવું છે, એના હેતુ શું છે, એની તાકાત ક્યાં છે અને હા, એની મર્યાદાઓ કઈ છે, આ બધું જ ચકાસ્યું છે. જૂની અને નવી પેઢી વચ્ચેનો જે એક સંઘર્ષ જેવું વાતાવરણ હતું, કલાનો હેતુ શું હોવો જોઈએ એના પર જે ચર્ચાઓ ચાલતી હતી, એ બધો જ ધબકાર આ નિબંધમાં ઝીલાયો છે.
તો આપણી આજની આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે આ નિબંધ દ્વારા 1960ના દાયકાના એ સમયને સમજીએ. ગુજરાતી સાહિત્ય અત્યારે જાણે એક નવા વળાંક પર આવીને ઊભું હતું.
બરાબર.
તો સુરેશ જોશીના વિશ્લેષણને આપણે ખોલીને જોઈએ કે નવી કલા પ્રવૃત્તિ ખરેખર હતી શું અને એની સામે પડકારો કેવા હતા.
ચોક્કસ. શરૂઆત આપણે સુરેશ, હા, જોશીના પરિચયથી જ કરીએ. 1921 થી 1986 એ માત્ર વાર્તાકાર, નવલકથાકાર કે કવિ જ નહોતા, પણ એમના સમયના અને કદાચ એ પછી પણ સૌથી વધુ પ્રભાવશાળી વિવેચકો માનાયક હતા.
હા, એ તો ખરું.
એમણે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ, મોડર્નિઝમ જ્યાં કે કહીએ, એનો વિચાર બહુ ભારપૂર્વક મૂક્યો. ખાસ કરીને સાહિત્યનું સ્વરૂપ કેવું છે, એની રચનારીતિ કેવી છે, એના પર એમનો ભાર બહુ રહેતો.
એટલે કે કલાકૃતિ શું કહે છે એના કરતાં એ કઈ રીતે કહે છે એ વધુ મહત્વનું.
હા, બરાબર. ફોર્મ પર વધુ ભાર, એ એમના વિવેચનના કેન્દ્રમાં રહ્યું.
એટલે એમને ખાલી સાહિત્ય બનાવવામાં જ રસ નહોતો, પણ સાહિત્ય કઈ દિશામાં જવું જોઈએ, એના સ્ટાન્ડર્ડ શું હોવા જોઈએ, એની ચર્ચાને પણ એમણે સતત જીવંત રાખી.
બિલકુલ.
તો આ નિબંધ પણ એમના એ જ ચિંતન અને આસપાસનો જે સાહિત્યિક માહોલ હતો એના ઓબ્ઝર્વેશનનું જ પરિણામ કહેવાય નહીં, જાણે કોઈ ડોક્ટર નાડી તપાસીને નિદાન કરતા હોય.
એકદમ સાચું કહ્યું. હવે નિબંધના મુખ્ય વિચાર પર આવીએ. જોશી બહુ સ્પષ્ટ રીતે નોંધે છે કે આ જે નવી લહેર આવી હતી ને સાહિત્યમાં, એ મુખ્યત્વે તો જૂની પેઢીના જે સાહિત્યિક મૂલ્યો હતા, એમની સુંદરતાની જે કલ્પનાઓ હતી, કલાને જોવાનો એમનો જે દ્રષ્ટિકોણ હતો, એની સામેનો એક બળવો હતો, એક રિએક્શન.
ઓકે. એટલે કે એક પ્રકારનો વિરોધ.
હા, પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે જોશી ખાલી આ નવી પેઢીના વખાણ જ નથી કરી દેતા, એ એમના પ્રયત્નોની નોંધ લે છે, એમની એનર્જીને સ્વીકારે છે, પણ સાથે સાથે એ નવી પ્રવૃત્તિમાં જે વિરોધાભાસો હતા, જે લિમિટેશન્સ હતી અને ક્યારેક જે દંભ દેખાતો હતો, એના તરફ પણ આંગળી ચીંધે છે.
એટલે કોઈ એકતરફી વાત નથી, એક બેલેન્સ્ડ એનાલિસિસ કરવાનો પ્રયાસ છે.
બરાબર.
જાણે બંને પક્ષની દલીલો સાંભળીને કોઈ ન્યાયાધીશ પોતાનો મત આપતા હોય, નવી પેઢી કેમ બળવો કરી રહી હતી એ પણ સમજાવે અને એ બળવામાં ક્યાંક નબળાઈ હોય તો એ પણ બતાવે, ખરું ને?
એકદમ સાચું. જોશી શરૂઆતમાં જ એ સમયની એક ચર્ચાનો ઉલ્લેખ કરે છે કે ભાઈ, આ જે નવી હવા ફૂંકાઈ છે, આ નવી પ્રવૃત્તિઓ છે, એ શું હવે ખતમ થઈ રહી છે, ઓસરી રહી છે?
અચ્છા, એવી ચર્ચા ચાલતી હતી.
હા, અને કેટલાક જૂની પેઢીના લોકો માટે તો આ ઓસરી જવું એ કદાચ રાહતના સમાચાર પણ હોય. અને બીજી બાજુ એ પણ સવાલ હતો કે શું હજી ગાંધીયુગના જે મૂલ્યો અને આદર્શો હતા એ જ ખરા અર્થમાં પાવરફુલ છે.
અને એવું પણ કહેવાતું હતું કે આ નવીનતા કદાચ ઉપર ઉપરની જ છે, નકલી છે.
હા, કેટલાકનું માનવું એવું હતું કે ભલે આ લોકો નવી નવી વાતો કરે, પણ અંદરખાને તો જૂના સંકોચ, જૂની નીતિમત્તા, સમાજના જે નિયમો છે એ બધા હજી કામ કરી રહ્યા છે.
અને પેલો પશ્ચિમના અનુકરણનો આરોપ
એ તો હતો જ. વેસ્ટનું આંધળું અનુકરણ કરે છે એવું કહેવાતું. અને સાથે સાથે લિટરરી ચર્ચામાં અમુક શબ્દો બહુ ફરતા હતા, એકલાવાયાપણું, નિર્માનવીકરણ, શૂન્યવાદ, વિદ્રોહ, વિધ્વંસકતા, મૂલ્ય વિડંબના.
બાપરે, ભારેખમ શબ્દો.
હા, આ બધા શબ્દોથી એ સમયની જે નવી સેન્સિબિલિટી હતી એને પકડવાની કોશિશ થતી હતી.
આ વિડંબના એટલે કે આયરનીવાળી વાત મને બહુ રસપ્રદ લાગી. જોશી કહે છે કે એ વિદ્રોહનું એક મોટું હથિયાર બની ગયું હતું.
બરાબર.
જૂની પેઢી જે નિષ્ઠા, ગંભીરતા, ઉદાત્તતા આવા બધા મૂલ્યોને પકડીને બેઠી હતી,
નવી પેઢી એ બધી વાતોને જાણે પોપટની જેમ ગોખેલી વાતો, શુકપાઠ જેને કહેવાય, એ ગણીને નકારી રહી હતી. એમને સાહિત્ય નકીને અમર થઈ જવું છે, અક્ષરદેહ પામવો છે, એવી બધી ખાસ ચિંતા નહોતી. પેલી મોટી મોટી સાહિત્ય સભાઓ, મોટા મોટા ગ્રંથો, એ બધાનું મહત્ત્વ જાણે ઓછું થઈ રહ્યું હતું.
અચ્છા.
હા, જોશી થોડા કટાક્ષમાં કહે છે કે એના બદલે કદાચ કોઈ નાનકડા ઓરડામાં ખાસ લાઇટિંગ અને મ્યુઝિક સાથે કવિતા કે વાર્તા સાંભળવાની, પછી એસ્પ્રેસો કોફી પીને ઉઠી જવાનું. મતલબ કે અનુભવ વધુ પર્સનલ, વધુ ક્ષણિક અને વધુ ઇન્ટેન્સ બને એના પર ભાર હતો.
અને પેલું પોતાની જ કૃતિ વિશે એવું કહેવું કે હું પોતે જ એને બરાબર સમજી શકતો નથી, એ પણ વિડંબના જ કહેવાય.
ચોક્કસ, એ પણ એક સ્ટ્રેટેજી હતી. પેલા પંડિતો જે કૃતિના અર્થ કાઢી કાઢીને પોતાની હોશિયારી બતાવતા હતા, એમની મજાક ઉડાવવાનો એક રસ્તો હતો.
ઓ,
જાણે કહેતા હોય કે તમે શું અર્થ કાઢવાના, હું પોતે જ નથી જાણતો. એટલે આ આખો એપ્રોચ જ જૂના મૂલ્યો, જૂની ગંભીરતા અને પેલા પંડિતાઈવાળા ડાહપનની મજાક ઉડાવવાનો એક પ્રયાસ હતો.
સમજાયો. ઠીક છે, હવે પેલી છીછરી સફાઈ અને સૌષ્ટવના વિરોધની વાત જોશી એનો ઉલ્લેખ કરે છે, આનું શું અર્થ સમજવો?
જોશી સમજાવે છે કે જે સંસ્કૃતિ અને શિષ્ટતાના નામે એક ચોક્કસ પ્રકારની સફાઈ, સુઘડતા અને સુંદરતાના આઈડિયાઝ રજૂ થતા હતા, તે ખરેખર તો જીવનના જે કાચા, રફ અને ક્યારેક અઘરા અનુભવો હોય,
હા,
એની સીધી અભિવ્યક્તિથી બચવાની, એના પર એક પડદો નાખી દેવાની રીત હતી.
અચ્છા.
નવી કલા આ જે નકલી ચડકાટવાળો પડદો હતો, એને ફાડીને અનુભવના વધુ મૂળભૂત, વધુ આદિમ, પ્રિમિટિવ લેવલ સુધી પહોંચવા માંગતી હતી. આને નૂતન આદિમતા એટલે કે નિયો પ્રિમિટિવિઝમ સાથે જોડે છે.
નૂતન આદિમતા એટલે કેવું, થોડું વધુ કહેશો?
જેમ આપણે આદિવાસી કળાઓ જોઈએ, જેમાં સૌંદર્યનો ખ્યાલ આપણે જેને સંસ્કારી કે પોલિશ્ડ કહીએ એવો ના હોય, પણ વધુ ડાયરેક્ટ, વધુ એનર્જેટિક અને ક્યારેક ડરાવણો પણ હોય, એવું કંઈક.
હમ.
નવી કલા જાણી જોઈને વિકૃતિનો, અણઘડતાનો પ્રયોગ કરતી હતી. એ જે સુંદરતાના સ્થાપિત માપદંડો હતા એને તોડવા માંગતી હતી.
ઓકે.
એટલું જ નહીં, રોજબરોજના જીવનની સાવ સામાન્ય વસ્તુઓ, કોઈ મશીનના ભાગ, ફેંકી દીધેલી વસ્તુઓ, આ બધાને કોઈ ખાસ ટ્રીટમેન્ટ આપ્યા વગર સીધે સીધા જ કલાકૃતિના ભાગ તરીકે રજૂ કરવામાં આવતા.
ખરેખર?
હા, આનો હેતુ એ હતો કે આ કલા છે અને આ કલા નથી એવો જે ભેદ ઊભો કર્યો હતો એને જ ભૂંસી નાખવો, આ પણ કલા વિશેની જે જડ માન્યતાઓ હતી એના પરનો એક કટાક્ષ જ હતો.
તો વાસ્તવિકતાને જે રીતે રજૂ કરાતી હતી એની સામે પણ પ્રતિક્રિયા હતી. નિબંધમાં સુપર રિયાલિઝમ અને ઇન્ફ્રા રિયાલિઝમ જેવા શબ્દો છે, એ આ સંદર્ભમાં કેવી રીતે સમજવા?
હા, એ પણ પેલી શિષ્ટ સમાજે સ્વીકારેલી લોજિકલ અને સુઘડ વાસ્તવિકતા સામેનો જ બળવો હતો. સુપર રિયાલિઝમ એટલે અતાર્કિક, સ્વપ્ન જેવું, અભાન મનની દુનિયાનું નિરૂપણ.
હા, સપના જેવું.
અને ઇન્ફ્રા રિયાલિઝમ કદાચ વાસ્તવિકતાના પણ નીચેના, વધુ બેઝિક, ભૌતિક સ્તરને પકડવાનો પ્રયાસ સૂચવે છે. ભદ્રવર્ગે જે ક્લાસિકલ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા હતા અને એના આધારે જ બધું જોવાનો આગ્રહ રાખતા હતા, એની સામે આ એક ચેલેન્જ હતી. આ માટે ક્યારેક શું થાય, પૌરાણિક કથાઓ કે લોકકથાઓના પાત્રો કે પ્રસંગોનો એકદમ નવો, અણધાર્યો ઉપયોગ થાય, ક્યારેક જાણી જોઈને સાવ ભોળી, બાળ સહજ શૈલી અપનાવાય, ક્યારેક સાવ અર્થ વગરની લાગે એવી રચનાઓ પણ થાય.
રસપ્રદ છે, જાણે જાણી જોઈને વાંચનારને કે જોનારને અસ્વસ્થ કરવાનો, વિચારતા કરવાનો પ્રયાસ હોય.
બિલકુલ. અને ક્યારેક તો જૂના સાહિત્ય સ્વરૂપ જેમ કે ગઝલ કે સોનેટ, એનો ઉપયોગ કરીને એમાં એકદમ આધુનિક, વિષમ સંવેદના ભરી દેવાય.
ઓહ,
એટલે કૃતિ તો બને જ, પણ સાથે સાથે એ જૂના સ્વરૂપની મર્યાદાઓનું એક જાતનું ક્રિટિસિઝમ પણ બની રહે. આ બધું ફરી પાછું પેલી પંડિતોની અર્થ કાઢવાની પ્રવૃત્તિને પણ પડકારતું હતું.
હા, એ વાત તો આવી જ.
એટલે આ બધા પ્રયોગો પછી પેલું મૂળભૂત પ્રશ્ન તો ઉભો રહે જ કે ભાઈ આખરે કલાનો હેતુ શું? ખાલી સુંદરતા ઊભી કરવી કે કોઈ મેસેજ આપવો કે પછી જે સ્થાપિત છે એને હલાવી નાખવું.
અને આ જ ચર્ચા સાથે પેલી સંભાર, કન્ટેન્ટ અને સ્વરૂપ, ફોર્મ વચ્ચેની જે ભેદરેખા છે એને ભૂંસી નાખવાની વાત પણ જોડાયેલી છે, ખરું ને?
ચોક્કસ. જોશી કહે છે કે સાહિત્યનો, ખાસ કરીને જેમાં ભાષાનો ઉપયોગ થાય છે, એ કલાઓનો લાંબા સમયથી કોઈ વિચારધારાના પ્રચાર માટે, સમાજ સુધારા માટે કે કોઈ બોધ આપવા માટે ઉપયોગ થતો રહ્યો છે.
હા, એ તો છે.
એમાં શું કહેવાયું છે એટલે કે કન્ટેન્ટ, એનું મહત્વ કઈ રીતે કહેવાયું છે એટલે કે ફોર્મ, એના કરતાં વધી જતું હતું. નવી કલા આમાંથી છૂટવા માંગતી હતી. એમના મતે કલા કોઈ બીજી વસ્તુની અવેજીમાં નથી, એ કોઈ મેસેજ પહોંચાડવાનું સાધન માત્ર નથી. કલા પોતે જ એક અનુભવ છે, જીવનનો જ એક ભાગ છે.
એટલે એને સીધો ઇન્દ્રિયોથી અનુભવવાનો.
હા, બરાબર. એમાંથી કોઈ તારણ કાઢવાનો કે રિપોર્ટ આપવાનો નથી, બસ એને અનુભવવાની છે.
પણ અહીં એક સવાલ થાય, જો જૂની કલા પર એવો આરોપ હોય કે એ વિચારધારાનો પ્રચાર કરતી હતી, તો શું આ નવી કલા પોતે પણ એક પ્રકારના પ્રચારમાં કે પછી ગ્રુપિઝમમાં ફસાવાનું જોખમ નહોતી ધરાવતી? નિબંધમાં કેમ્પ કે જૂથ જેવી વાત પણ આવે છે.
હા, જોશી આ મુદ્દાથી પૂરેપૂરા વાકેફ છે અને એની ચર્ચા પણ કરે છે. એ સ્વીકારે છે કે નવી પેઢીના લેખકોના પણ પોતાના અમુક આગ્રહો હતા, અમુક માન્યતાઓ હતી, અને ક્યારેક તો રીતસરના સંપ્રદાયો જેવા બની જતા હતા.
અચ્છા.
હા, આ સંપ્રદાયો સ્થાપિત સમાજ સામે વિરોધ નોંધાવવા માટે એક અલગ ગ્રુપ તરીકે બનતા હતા. પણ એમાં પછી શું થાય, વ્યક્તિનું પોતાનું જે આગવાપણું હોય એ જાળવાને બદલે આખા ગ્રુપના જે લક્ષણો હોય એ અપનાવવાનું દબાણ ઊભું થતું.
એટલે એક પ્રકારનું ગ્રુપ થિંકિંગ.
હા, કહી શકાય. એમના જે ચોક્કસ વિચારો કે રીતો હોય એનું વારંવાર બોલ્યા કરવું, એ જાણે એ સંપ્રદાયની ઓળખ બની જાય. અને આ વસ્તુ પછી સંવેદનાનો જે સાચો સ્વાભાવિક વિકાસ થવો જોઈએ એમાં કદાચ રોકટોક પણ કરે.
અને પેલી દુર્બોધતાવાળી વાત, મને સમજવામાં અઘરું હોવું, શું એ હંમેશા સાચી કલાત્મક જરૂરિયાત હતી કે પછી બીજું કંઈ?
જોશી એના પણ જુદા જુદા પાસા બતાવે છે. ક્યારેક એવું હોય કે અનુભવ એટલો જટિલ હોય કે એને સરળતાથી કહી જ ન શકાય, એટલે દુર્બોધતા સાચી અને જરૂરી હોય.
ઓકે.
ક્યારેક એવું બને કે એ સંપ્રદાયના અંદરના લોકો જ સમજી શકે એવા ખાસ સંકેતો કે ભાષાનો ઉપયોગ થયો હોય.
કોડ લેંગ્વેજ જેવો.
હા, અને ક્યારેક જેઓ આ ગ્રુપના નથી એમને બહાર રાખવા માટે, અથવા તો પોતે કંઈક બહુ ઊંડું ને ઊંચું લખી રહ્યા છે એવું બતાવવા માટે જાણી જોઈને પણ અઘરી શૈલી અપનાવાતી હતી.
અચ્છે, આવું પણ?
હા, ક્યારેક તો ખાલી પોતે આ નવા ગ્રુપના સભ્ય છે એવું દેખાડવા માટે પણ આવા પ્રયોગો થતા.
તો અંતે આ બધી જ પ્રવૃત્તિઓ, આ બધો બળવો, આ બધા પ્રયોગો, એ લોકો શું સ્થાપિત કરવા માંગતા હતા? એમનો ફાઇનલ ગોલ શું હતો?
મુખ્ય વાત જે એ લોકો સ્થાપિત કરવા માંગતા હતા તે એ હતી કે કલાના ક્ષેત્રમાં કોઈ શાશ્વત, હંમેશા સાચા રહે એવા નિયમો કે સિદ્ધાંતો ના હોઈ શકે.
ઓકે.
દરેક સમયે પોતાની રીતે કલાને સમજે છે અને બનાવે છે, એટલે આપણું જે પરંપરાગત ભારતીય કાવ્યશાસ્ત્ર હતું, રસ મીમાંસા હતી, જે અમુક ચોક્કસ નિયમો પર ચાલતી હતી, એને પડકારવા માટે પણ કૃતિઓ લખાતી હતી.
સમજાયું.
અલબત્તા જોશીએ ચેતવણી પણ આપે છે કે ક્યારેક પોતાની નબળાઈને છુપાવવા માટે હોશિયારીથી મૌલિકતાનો કે નવીનતાનો દેખાવ ઊભો કરવાના પ્રયત્નો પણ થતા હતા. એવું નથી કે બધું જ સાચું હતું.
બરાબર. તો આપણે આ નિબંધના મુખ્ય મુદ્દાઓ જોયા. હવે જો એના યોગદાનની વાત કરીએ તો આ નિબંધને આપણે કઈ રીતે જોઈ શકીએ, એનું મહત્વ શું ગણાય?
મને લાગે છે કે આ નિબંધનું સૌથી મોટું યોગદાન એ છે કે તે 1960ના દાયકાના અંતમાં ગુજરાતી સાહિત્યમાં જે એક મોટો વળાંક આવ્યો તેનું એક અત્યંત સંતુલિત, ઊંડાણપૂર્વકનું અને વિશ્લેષણાત્મક ચિત્ર આપે છે. એ ખાલી ઘટનાઓ વર્ણવી નથી દેતો, પણ એની પાછળના કારણો, એના સ્વરૂપો, એની શક્તિઓ અને એની મર્યાદાઓ આ બધું જ તપાસે છે. જેમ કે નવી પેઢીમાં જે ઉર્જા હતી, બળવાની ભાવના હતી, એના કારણો શું હતા? જેમ કે જૂની પેઢીની જડતા. એમની રીતો કઈ હતી? જેમ કે વિડંબના, પ્રત્યક્ષ અનુભવ પર ભાર, સ્થાપિત સુંદરતાનો અસ્વીકાર, આ બધું સ્પષ્ટ કરે છે.
હા,
પણ સાથે જ એમની જે સંભવિત મર્યાદાઓ હતી, જેમ કે પોતાના જ આગ્રહોમાં બંધાઈ જવું, દુર્બોધતાનો ખોટો ઉપયોગ, ગ્રુપિઝમ, એના પર પણ પ્રકાશ પાડે છે.
અને જોશીની પોતાની જે દ્રષ્ટિ છે એના વિશે શું કહેશો?
એ જ આ નિબંધની ખાસિયત છે. જુઓ, જોશી પોતે આધુનિકતાના હિમાયતી હતા.
હા,
તેમ છતાં તેઓ નવી પેઢીના પ્રયાસોને ખાલી લાગણીમાં આવીને બિરદાવતા નથી. એમને સહાનુભૂતિ છે, પણ સાથે એક ક્રિટિક તરીકેનું અંતર પણ જાળવી રાખે છે.
બરાબર.
તેઓ નવી પેઢીના ઈરાદાઓને સમજે છે, પણ એમની મેથડ અને એના પરિણામોનું ઠંડા કલેજે વિશ્લેષણ કરે છે. આ જે નિષ્પક્ષતા છે એ જ આ નિબંધને બહુ મૂલ્યવાન બનાવે છે.
એ સમયની જે સાહિત્યક ચર્ચાઓ ચાલતી હશે એના પર આ નિબંધનો કેવો પ્રભાવ પડ્યો હશે?
નિશ્ચિતપણે બહુ મોટો પ્રભાવ પડ્યો છે, કારણ કે એણે નવી કલા પ્રવૃત્તિ વિશે ગંભીરતાથી વિચારવા અને ચર્ચા કરવા માટે એક મજબૂત વૈચારિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. જે લોકો નવીનતાના સપોર્ટર હતા તેમને પણ કદાચ પોતાની દિશા અને મર્યાદાઓ વિશે વિચારતા કર્યા હશે, અને જેઓ વિરોધી હતા તેમને પણ કદાચ આ નવી પ્રવૃત્તિઓ પાછળનો તર્ક અને હેતુ સમજવામાં મદદ મળી હશે.
એટલે બંને પક્ષ માટે ઉપયોગી.
હા, નવીનતાના નામે જે પ્રયોગો થાય છે એ કેટલા સાચા, દુર્બોધતા ક્યારે યોગ્ય ને ક્યારે નહીં, કલાનો સમાજ સાથે શું સંબંધ, કલા અને જીવન વચ્ચે શું ભેદ, આવા અનેક મુદ્દાઓ પર ઊંડાણથી વિચારવા માટે આ નિબંધે જાણે દિશા આપી.
હવે એક સવાલ જે મનમાં આવે છે, આ નિબંધ લખાયો 1969માં, આજે જુઓ તો 50 વર્ષથી વધુ સમય થઈ ગયો. શું એમાં જે મુદ્દા ઉઠાવ્યા છે એ આજે પણ રેલેવન્ટ છે? શું આજની પેઢી માટે આ નિબંધનું કોઈ મહત્વ ખરું?
મને તો લાગે છે કે ઘણું મહત્વ છે, કારણ કે જુઓ, પેઢીઓ બદલાય, સમય બદલાય, કલાના માધ્યમો બદલાય.
હા, એ તો છે જ,
પણ અમુક જે મૂળભૂત પ્રશ્નો છે, જે સંઘર્ષો છે, એ કાયમ રહે છે. દરેક નવી પેઢી પોતાની રીતે પરંપરા પર સવાલ ઉઠાવે છે, નવા સ્વરૂપો શોધવાની કોશિશ કરે છે, અને જે સ્થાપિત મૂલ્યો છે એની સામે પોતાની રીતે બળવો કરે છે.
સાચી વાત.
કલામાં પ્રયોગ કરવા કે નહીં, દુર્બોધતાનું શું કરવું, કલાનો છેવટનો હેતુ શું છે, સમાજ સુધારવાનો, પોતાને વ્યક્ત કરવાનો કે ખાલી સ્વરૂપનો આનંદ, ફોર્મ અને કન્ટેન્ટ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધી ચર્ચાઓ આજે પણ એટલી જ જીવંત છે.
કોઈ દાખલો આપી શકો આજના સમયનો?
ચોક્કસ. આજે જુઓ, ડિજિટલ આર્ટ છે, પરફોર્મન્સ આર્ટ છે, ઇન્સ્ટોલેશન આર્ટ છે, સોશિયલ મીડિયા પર કવિતાઓ અને વાર્તાઓ લખાય છે.
હા, બરાબર.
આ બધું પણ ઘણીવાર પરંપરાગત સાહિત્ય કે કલાના જે માપદંડો છે એને પડકારે છે. ત્યારે પણ સવાલો તો ઊભા થાય જ છે કે શું આ સાચી કલા છે, એનો હેતુ શું, એની ક્વોલિટી કેવી રીતે નક્કી કરવી. સુરેશ જોશીએ જે વિડંબના, અકળા, પ્રત્યક્ષતા પર ભાર, ગ્રુપિઝમ, દુર્બોધતાની વાત કરી હતી, એના પડઘા આપણને આજના સંદર્ભમાં પણ જુદા સ્વરૂપે જોવા મળી શકે છે. પેઢીઓ વચ્ચેનો સંવાદ અને સંઘર્ષ, કલામાં નવું કરવાની મથામણ, આ બધું તો ચાલ્યા જ કરવાનું.
સાચી વાત.
આ નિબંધ એ ચાલતી પ્રક્રિયાના એક ચોક્કસ સમયનું એટલું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપે છે કે એ આપણને આજના બદલાવોને સમજવામાં પણ મદદ કરી શકે છે.
ખૂબ સરસ. તો આટલી લાંબી અને રસપ્રદ ચર્ચા પછી જો આપણે શ્રોતાઓ માટે 3 મુખ્ય મુદ્દા તારવવા હોય જે આ નિબંધમાંથી શીખવા જેવા છે, તો એ કયા હોઈ શકે?
પહેલો મુદ્દો તો એ કે સુરેશ જોશી 1960ના દાયકાની નવી સાહિત્યિક પ્રવૃત્તિને ખાલી ફેશન કે નકલ તરીકે નથી જોતા. ના, પણ જૂની પેઢીના જે જડ થઈ ગયેલા મૂલ્યો હતા, શૈલીઓ હતી, સંકોચો હતા, એની સામેની એક ગંભીર અને જટિલ પ્રતિક્રિયા તરીકે જુએ છે. અને આ પ્રતિક્રિયા વિડંબના, સ્થાપિત સુંદરતાના નિયમોનો અસ્વીકાર અને અનુભવની પ્રત્યક્ષતા પર ભાર મૂકવા જેવા સાધનોથી વ્યક્ત થતી હતી. જોશી આપણને આ બળવા પાછળની એનર્જી અને લોજિક સમજાવે છે.
બરાબર. બીજો મુદ્દો.
બીજો મુદ્દો એ છે કે કલા અને સાહિત્યનો ઇતિહાસ કોઈ સીધી લીટીમાં નથી ચાલતો. દરેક નવી ચળવળ એની પહેલાની ચળવળો સાથે વાતચીત અને સંઘર્ષમાંથી જ જન્મે છે.
ઓકે.
અને દરેક નવી ચળવળની પોતાની તાકાત હોય છે, પણ સાથે સાથે પોતાની મર્યાદાઓ અને જોખમો પણ હોય છે. જેમ જોશી બતાવે છે કે નવી પેઢી જૂનાના વિરોધમાં ક્યારેક એટલી આગળ વધી જાય કે પોતે જ નવા પ્રકારના સંપ્રદાય કે જડતામાં ફસાઈ જાય.
હા, એ વાત થઈ.
એટલે આ નિબંધ આપણને કોઈ પણ કલા પ્રવાહનું મૂલ્યાંકન કરતી વખતે આ સંતુલન રાખવાનું શીખવે છે.
અને ત્રીજો, છેલ્લો મુદ્દો.
ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું, આ નિબંધ આપણને સાહિત્યિક કે કલાત્મક પરિવર્તનને સમજવા માટેનું એક એનાલિટિકલ ફ્રેમવર્ક આપે છે.
ફ્રેમવર્ક.
હા, મતલબ કે એક માળખું. નવીનતા શા માટે આવે, કારણો શું હોય, કેવા સ્વરૂપો લે, એની સામે કેવા રિએક્શન આવે, એની શક્તિ ને મર્યાદા શું. જોશી આ બધા પ્રશ્નોને જે રીતે તપાસે છે એ મેથડ આજે પણ એટલી જ કામની છે. આપણે આ માળખાનો ઉપયોગ કરીને આજના કલાપ્રવાહોને પણ વધુ સારી રીતે સમજી શકીએ અને મૂલવી શકીએ. અને આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં રહી જાય છે. સુરેશ જોશીએ જે નવી કલા પ્રવૃત્તિનું વિશ્લેષણ કર્યું, જે પોતે એક બળવો હતી, શું સમય જતાં એ પોતે જ એક સ્થાપિત પરંપરા, એક નવી રૂઢી ન બની ગઈ હોય? અને જો એમ હોય તો શું આજની કે આવતીકાલની પેઢીને વળી પાછું આ નવી રૂઢી સામે બળવો કરવો પડશે? શું કલાના ઇતિહાસમાં આ બળવા અને સ્થાપનાનું ચક્ર આમને આમ ચાલતું જ રહેશે?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.